તારીખ 18/11/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 221 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 178 શરૂઆતમાં ડિસ્ટર્બન્સ આવે છે
જીવનમાં શું કર્તવ્ય છે એ વિશે લીધો છે. સર્વસ્વ પૂર્ણ ઉપાધિ માત્ર શુદ્ધ ઉપયોગ સર્વસ્વ પૂર્ણ ઉપાધિ એવી શક્તિ છે એકમાત્ર પોતાના હિતરૂપ કાર્ય છે. સ્વપ્ન ઉપાદે એટલે પોતાના સ્વના હિતપણે એકમાત્ર કાર્ય હોય અને સર્વાંગ શુદ્ધ સાધન હોય તો માત્ર એક શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગ સિવાયનો બીજો કાંઈ પણ ઉપયોગ તે અશુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગ સિવાયનો બીજો કાંઈ પણ ઉપયોગ છે અશુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગ ત્યારે કહેવાય છે કે પોતાનું શુદ્ધ શુદ્ધ પરમ પદ છે, નિર્ગુણ શુદ્ધાત્મ પદ છે, એનો ઉપયોગમાં ગ્રહણ કરાય. સ્વપ્ન એનો જે ઉપયોગનો અનુભવ થાય નિર્મળ મલિનતા રહિત પવિત્ર જ્ઞાનનો સ્વાનુભવ થાય તેને અહીંયા શુદ્ધ ઉપયોગ કહે છે. શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગનું ઉપયોગની શુદ્ધતાનું વિશેષણ અહીંયા એ પ્રકારે છે કે સાથે કોઈ મલિન ભાવ જોડાણ નથી, ઉપયોગને કોઈ મલિન ભાવ સાથે એનો સંબંધ રહ્યો નથી. અનાદિથી રાગ રાગાદિ મલિન ભાવમાં તન્મયતા થતી હતી, તે તન્મયતા મટી ગઈ. તન્મયતા હતી ત્યાં સુધી અશુદ્ધ ઉપયોગ હતો, તન્મયતા મળતા તે શુદ્ધ ઉપયોગ થયો. અથવા શુદ્ધ સ્વરૂપની સ્થિરતા, શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા છે અને અસ્થિરતારૂપ જોડાણ પણ અશુદ્ધ ભાવ સાથે શુભાશુભ ભાવ સાથે નથી, તેથી પણ એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. કેમ કે પોતે શુદ્ધતાએ વર્તે છે, શુદ્ધપણે વર્તે છે. એ ઉપયોગનો અવલંબનભૂત વિષય એ પણ શુદ્ધાત્મ પદ હોવાથી શુદ્ધ સ્વરૂપ આત્માનું નિજ શુદ્ધ સ્વરૂપ એનો અવલંબનનો વિષય હોવાથી એના ઉપયોગનો વિષય હોવાથી એનું નામ શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. શુભાશુભ ભાવ રહિત કેવળ શુદ્ધાત્મામાં લીનતા વાળો ઉપયોગ તે શુદ્ધ ઉપયોગ છે, તે એકમાત્ર કર્તવ્ય છે, તે એકમાત્ર ઉપાધિ છે અને સર્વસ્વપણે એટલે પૂર્ણપણે તે એક જ ઉપાધિ છે, બીજું કાંઈ ઉપાધેય નથી એમ એમાં આવી જાય છે. તર્ક થવા યોગ્ય છે કે જે શુદ્ધોપયોગમાં પરિણમે છે એવા જ્ઞાનીઓને મુનિઓ પણ શુભોપયોગમાં પ્રવર્તા જોવામાં આવે છે. જો સર્વસ્વપણે એકમાત્ર શુદ્ધોપયોગ ઉપાધિ હોય તો તેઓ શા માટે શુભોપયોગમાં આવે છે પાત્ર થવાનું કે અનિવાર્યપણે શુભોપયોગમાં આવી જવાય છે. શુદ્ધોપયોગમાં ટકી શકતા નથી. એટલે કે નીચે એ વાત લીધી છે કે અંતર્મૂર્ત શુદ્ધોપયોગ રહે એમ નથી ભાવના, એવી ઈચ્છા નથી, એવી ભાવના નથી. શાશ્વત અંદર રહી જવું તે જ નિષ્ભાવ છે અને તે જ કર્તવ્ય છે. કર્તવ્યનું બોલ છે એટલે એ તર્કનો જવાબ નીચે આવી જાય છે. શુભોપયોગમાં આવવાનો અભિપ્રાય નથી, પણ પોતાની નબળાઈ અને અશક્તિને લઈને શુભોપયોગમાં આવી જવાય છે, તેથી તેનો નકાર વર્તે છે, એનો નિષેધ વર્તે છે કે આ કર્તવ્ય નથી, આનો આગમન નથી. વ્યવહારના વિષયનો ઉપદેશ ચાલતો હોય તો શ્રી ગુરુ એમ કહે કે વ્યવહારના સ્થાનમાં વ્યવહાર ન્યાયસંગત છે, અને જો વ્યવહારના સ્થાનમાં વ્યવહાર ન હોય તો તે જીવને નિશ્ચયના સ્થાનમાં નિશ્ચય વર્તે છે એ વાત સંભળી શકતી નથી. તો વ્યવહાર ઉપર જોર દેતા હોય એવું લાગે છે, વ્યવહારને સ્થાપતા હોય, પણ વ્યવહારે વ્યવહારની સ્થાપના કરવામાં આવે છે. કેમ કે નિશ્ચયના યથાયોગ્ય ભૂમિકાને, નિશ્ચયની યથાયોગ્ય ભૂમિકામાં પૂર્ણ દશા ન હોવાને લીધે એવો જ વ્યવહાર હોય, અને એથી નીચી કોટીના પરિણામ ન હોઈ શકે એ વાતનું ત્યાં મર્યાદા બાંધવી છે, તેથી એમ કહેવામાં આવે છે. અને જો એની મર્યાદા ન હોય તો નિરર્ગળ પ્રવૃત્તિ પણ સંભવે છે, અને એ પ્રવૃત્તિ પવિત્ર મોક્ષ માર્ગની દશા સાથે બિલકુલ સુસંગત નહીં હોવાને લીધે એવું પણ સંભવી શકતું નથી, એવું બની શકતું નથી. એમ અનાદિ અનંત નિયમ અથવા નિયત સિદ્ધાંત રૂપે સ્થાપવામાં આવે છે. પણ એ વાત રાખીને કે સર્વસ્વપણે ઉપાદેય માત્ર શુદ્ધોપયોગ છે, આ ઉત્સર્ગ છે. ઉત્સર્ગ છે એટલે આ સિદ્ધાંત છે. અને દેવગુરુ શાસ્ત્ર આદિના દયાદાન શિવ સંયમ આદિના જે પરિણામ, વ્યવહારનું યોગ્ય પરિણામ, તે અપવાદ છે, તે ઉત્સર્ગ નથી પણ અપવાદ છે. અપવાદનું સ્થાન ઉત્સર્ગને નથી, અને ઉત્સર્ગનું સ્થાન અપવાદને નથી. એ તો પોતપોતાના સ્થાનમાં એનું મૂલ્ય સમજવું જોઈએ. ઉત્સર્ગ એટલે સિદ્ધાંત. શુદ્ધોપયોગે પરિણમીને વિતરાગ થવું, વિતરાગ થઈ જવું, પૂર્ણ વિતરાગ થઈ જવું એ સિદ્ધાંત છે. સિદ્ધાંતિક રીતે એક જ કર્તવ્ય છે. ઓકે, પણ મોક્ષ માર્ગમાં આવેલા જીવોને પણ આ દયાદાન જોઈએ છે, એનું શું? પૂજા ભક્તિના પરિણામ, સુખના પરિણામ જોઈએ છે, એનું પ્રત્યક્ષ જોવામાં આવે છે. ઓકે, એ અપવાદ માર્ગની વાત છે, એ સિદ્ધાંત માર્ગની વાત નથી, પણ અપવાદ માર્ગની વાત છે, એને અપવાદ કહેવામાં આવે છે. અહીંયા સિદ્ધાંતની વાત ચાલે છે. શું સમજવું જોઈએ? અહીંયા જ્યાં જે વાત ચાલે છે ત્યાં તે વાત સમજવા યોગ્ય છે. પછી અહીંયા સિદ્ધાંતની વાત ચાલે છે. અનાદિ અનંત સર્વ સાધક જીવનો, તમામ ધર્માત્માનો અભિપ્રાય એક સિદ્ધાંત અનુસાર હોય છે, એમાં એ ગડબડ કરતા નથી. સિદ્ધાંત તોડવાની વાત ક્યાંય નથી. અપવાદ માર્ગમાં આવી જવાય અનિવાર્યપણે બીજી વાત છે, સિદ્ધાંત તોડવાની ક્યાંય વાત છે? અને જો સિદ્ધાંત તૂટે, જ્યારે સિદ્ધાંત તૂટે ત્યારે તે જી વ્યવહારે પણ મોક્ષ માર્ગમાં નથી, વ્યવહાર આભાસમાં આવી જાય છે. સિદ્ધાંત તૂટ્યો એટલે વ્યવહારમાંથી પણ ગયો, નિશ્ચયમાંથી તો ગયો ગયો પણ વ્યવહારથી પણ ગયો. કોઈ એમ કહે કે નિશ્ચય ભલે ન હોય પણ વ્યવહાર તો સાચો છે ને, જીનોક્ત વ્યવહાર દેખાય. જીનેન્દ્ર ભગવાને કયા હોય એ પ્રકારે એનું પ્રતિપાલન દેખાય, સાવધાનીથી કાળજીથી યત્નાથી. તો વ્યવહાર છે કે નહીં એને વ્યવહાર નથી. બંને સાથે રહે છે અને બંને સાથે રહે ત્યારે જ બંને પોતપોતાના સ્થાનમાં હોઈ શકે છે, નહીં તો પોતાના સ્થાનમાં હોઈ શકે નહીં. ભલે નિશ્ચય છૂટી ગયો, વ્યવહાર તો રહી ગયો કે નહીં, અને વ્યવહાર રહી ગયો તો પાછો નિશ્ચયમાં આવી જશે એ ઠગારી વાત છે. એમ બની શકતું નથી છે. અત્યારે તો વ્યવહાર ભૂલ વગરનું છે એ બહુ પણ મુશ્કેલ છે. બાહ્યાચરણ પાળવાનું કે તત્વજ્ઞાનમાં પ્રવેશ કરનારા વિદ્વાનોનો વ્યવહાર પણ નિશ્ચય તો નથી પણ વ્યવહાર પણ જીનોક્ત વ્યવહાર, નિર્ભેદ વ્યવહાર એવો વ્યવહાર નથી. શાસ્ત્રમાં છે, દિગંબરના શાસ્ત્રમાં છે, સંપ્રદાયમાં તે ચાલી ગયો છે. સંપ્રદાયના જેવો ભૂલા પીડા જ્ઞાની ધર્માત્માનું નેતૃત્વ સ્વીકારવામાં પણ ભૂલા પીડા વિમુખ વર્તા એ બંને રીતે ભૂલા છે. વ્યવહારે પણ ભૂલા અને નિશ્ચય પણ ભૂલા ભૂલા એમ છે. જાણકારી તો જાણકારી અપૂરી નથી ઘણાને. કોઈની જાણકારી છે તો એનો અભિપ્રાય જાણકારીમાં લોચા છે, ખરી વાત છે. પણ એ તો એવું થાય, વિષય એવો ચારે બાજુથી સમજવા યોગ્ય છે અને ચોખ્ખો હોવા યોગ્ય છે સમજણમાં, એ પણ અભિપ્રાય કંઈક સરળ થાય અથવા એકાંત હિતબુદ્ધિમાં આવે તો એવી જાણકારી ફવળી થાય, નહીં તો મોટી વ્યવસ્થિત રહીએ એવી પરિસ્થિતિ નથી. ખરેખર જાણકારી પર તો હોવાની શંકા છે, પણ માનો કે જાણકારી હોય તો પણ જાણકારીમાં યથાર્થતા છે કે અયથાર્થતા છે આ એક બહુ મોટો પ્રશ્ન છે. અયથાર્થતા હોય તો અભિપ્રાયના ઉપ હોય, જાણવાનું સૂક્ષ્મમાં શક્તિ હોય એટલે જાણવાનું બને. મિથ્યા દ્રષ્ટિ જીવ પણ એના સૂક્ષ્મ જ્ઞાનમાં પ્રયોજનભૂત વિષય અને અપ્રયોજનભૂત વિષય બંનેને જાણવાની શક્તિ રહેલી છે, એટલી ક્ષમતાવાળું એ જ્ઞાન છે. તો પણ તે અપ્રયોજનભૂત વિષય ઉપર એનું વજન ચાલ્યું જશે, પ્રયોજનભૂત વિષય ઉપર તે ઉપર ઉપરથી ચાલ્યો જશે, જાણકારી કરીને ઉપર ઉપરથી ચાલ્યો જશે, અપ્રયોજનભૂતમાં એ રોકાઈ જશે અને તેથી એ આત્માને નહીં સાધે એ સંસારને સાધશે. જાણકારી હોવા છતાં સંસારને સાધશે. સંયમ દ્રષ્ટિનું જ્ઞાન પણ પ્રયોજનભૂત વિષય અને અપ્રયોજનભૂત વિષય બંનેને જાણવાની શક્તિવાળું છે. તે પ્રયોજનભૂત વિષય ઉપર ચીટકી જાય છે, ચોંટી જાય છે, અપ્રયોજનભૂત વિષયને ગૌણ કરીને એક બાજુ મૂકી દે છે. આવો ફેર છે, બે વચ્ચે આ ફેર છે. તોડરમાં જે સ્પષ્ટ કર્યું છે ગુરુદેવશ્રીએ, એ મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનોમાં એ વાત સ્પષ્ટ કરી છે, ઘણી સ્પષ્ટ કરી છે. આપણે પરમાગમ સારમાં એ બોલ લીધેલા છે, પ્રયોજન રીતના જેને જેનો દ્રષ્ટિકોણ અથવા જેની શોધ પોતાનું પ્રયોજન કેમ સિદ્ધ થાય, હિતરૂપ પ્રયોજન કેમ સિદ્ધ થાય એના ઉપર હોય, એ તો બધામાંથી એક જ તારવે, બીજું બધું આપોઆપ જ એને ગૌણ થઈ જાય. કાં તો મારે કામનો વિષય નથી જાણવાનો વિષય છે, મારે કામનો વિષય નથી જાણવાનો વિષય છે. એટલું બધું શુદ્ધોપયોગ ઉપર અને શુદ્ધાત્માના અભિજ્ઞાન ઉપર અધ્યાત્મના પ્રકરણમાં પરમાગમોની અંદર એટલું બધું વજન છે કે બસ તું એક શુદ્ધાત્માને જાણ, તું એક શુદ્ધાત્માને જાણ. કર્ણાનુયોગનું જ્ઞાન કરવું કંઈ તને પ્રયોજન નથી. શું કે દ્રષ્ટાંત લીધો છે દંડાધિકારમાં, કે કર્મનો બંધ, કર્મની ઉદય, કર્મની સત્તા અથવા એ બંધની ચિંતા, એ બંધ મુક્તિનું કારણ નથી એમ લીધું છે. એ બધી બંધની ચિંતા છે, એ બંધની ચિંતા એ મુક્તિનું કારણ નથી. બંધની ચિંતા કોઈ કર્ણાનુયોગનું વિષય છે. સંયમ દર્શનની પર્યાયનું જ્ઞાન કરીને જાણકારી કરી હોય તો તેને આત્માનું જ્ઞાન કરવાની વાત છે, શુદ્ધાત્માનું જ્ઞાન કરવાની વાત છે. આ યોગશાસ્ત્ર યોગેન્દ્રદેવનું છે, એમનું તો એટલું વજન એના ઉપર છે. એક શુદ્ધાત્માને જાણ, બસ એક નિશ્ચય આત્માને જાણ. તારા બધા પડખા સવા થઈ જશે, તારા બાકીના પરિણામ પણ નિયમમાં આવી જશે, મર્યાદામાં આવી જશે, આપોઆપ જ આવી જશે. એના માટે કોઈ જુદો પ્રયત્ન નહીં કરવો પડે, પણ એક શુદ્ધાત્માને જાણ. તમે એમ કરીને એક શુદ્ધાત્માને એ જ એક તારા માટે પ્રયોજનભૂત વિષય છે, એ જ લક્ષમાં રાખવા યોગ્ય પદાર્થ છે, એનું લક્ષ ક્યારેય છોડવા જેવું નથી. 219 માં લીધું ને, ગમે તેવી કટોકટીમાંથી પોતાના જ્ઞાન ધ્યાનનો સમય ખેંચીને કાઢી લેવો. પણ કોના જ્ઞાન ધ્યાનનો? એ શુદ્ધાત્માના જ્ઞાન ધ્યાનનો. કેમ કે આયુષ્ય બહુ અલ્પ છે આ કાળમાં, અને એની કિંમત ગણે છે. જો કામ કરે તો એની કિંમત કોઈ પણ રીતે ન થઈ શકે એટલી એ સમયની કિંમત છે, આયુષ્યની કિંમત છે. અને જો પોતાનું પ્રયોજન ભૂતકાળ ન સાધે તો ફૂટેલી કોલી જેટલી પણ એની કિંમત નથી. ભલે લાખો કરોડો રૂપિયા હોય, ભલે હામ બામને ઠામ હોય, અને ભલે બધા સંયોગો એના સોળા દેખાતા હોય, ગુરુ તો એમ કહે કે તિર્યંચ જેવું એનું જીવન છે. કેવું એનું જીવન છે? તિર્યંચની કોટીમાં મૂકે, મનુષ્યની કોટીમાં ન મૂકે. પણ આ બધા પૈસાવાળા છે ને, બધા ખમા ખમા કરે છે ને, બધા માખણ લગાડે છે. જ્ઞાનીની નજરમાં એ તિર્યંચ જેવું છે. તિર્યંચ ખાય છે, પીએ છે, એને યોગ્ય ઉદયને યોગ્ય એના ઉદય પ્રમાણે ભોગ ભોગ મારીએ છે, કુટુંબ પરિવાર મારીએ છે. એ પણ આત્મહિત કરતો નથી, આ પણ આત્મહિત કરતો નથી. ભલે ને અંદર ઘરમાં રહીને આ ભલે મોટા મેળ મારીએ, બે વચ્ચે બેના જીવનમાં કોઈ જ્ઞાનીની નજરમાં ફેર પડતો નથી. તિર્યંચની પ્રક્ષ એકનું વજન શુદ્ધોપયોગ પર છે, એક ટુકડો છે, તો એક ચાર શબ્દનો ટુકડો છે વચનનો, બાર અંગનો સાર છે. ભગવાનની વાણીમાંથી જે ગંધર્વ ભગવાને બાર અંગ રેચ્યા એનો આ સાર છે, શુદ્ધોપયોગ એનો સાર છે. બાર અંગનો સાર શું? સર્વસ્વપણે ઉપાદે માત્ર શુદ્ધ ઉપયોગ, આટલો ટુકડો છે, બાર અંગ સાર છે. જેટલી કિંમત આંકવી હોય એટલી આંકવી. આ બધા બે ત્રણ બહુ નાના છે પણ કષ્ટ ઘણો છે. એટલે બીજું ઉપાદેય નહીં હોવાને લીધે બીજા ઉપયોગમાં અન્ય થતા ઉપયોગમાં છદ્મસ્થ અવસ્થામાં જે અશુદ્ધ ઉપયોગ થાય એમાં ઉપાદેય નહીં હોવાને લીધે જ્ઞાનીને ધર્મીને એમાં રસ પડતો નથી, એમાં એને રસ નથી. ખરી વાત એ છે. અથવા હે બુદ્ધિ એ પ્રવર્તે છે અશુદ્ધ ઉપયોગમાં, ધર્મી હે બુદ્ધિ એ પ્રવર્તે છે. ઉપાદેય માત્ર શુદ્ધ ઉપયોગ હોવાથી બીજામાં ઉપાદેય બુદ્ધિ થતી નહીં, સ્થાપે તોય નહીં. આ તોડીને સ્થાપવાની વાત ક્યાંય છે નહીં. જો વ્યવહાર અનિવાર્યપણે કરવાનો જ હોય, કરવો જ પડે એવું કોઈ બંધન હોય મોક્ષ માર્ગમાં, તો ભરત મહારાજા 28 ગુણની પંચમા વ્રતની પ્રવૃત્તિમાં આવ્યા હોત અને નહીં તો મુક્તિ થઈ હોત નહીં. પણ એ નથી. એવી દીક્ષા અંગીકાર કરી અને પ્રથમ ધ્યાનમાં બેઠા એ ભેગી શ્રેણી માંડી, અંદર લીન થયા તે થયા, બહાર જ આવ્યા નહીં. અશુદ્ધ ઉપયોગમાં વ્યવહાર નિર્ણય વિષયમાં આવ્યા જ નહીં. એમને વ્યવહાર ન પાડ્યો માટે મુક્તિ એને ન થવી જોઈએ, અટકવી જોઈએ એવું કઈ ત્યાં બંધન છે, અટક નથી. અનંતકાળ પહેલા થઈ ગયું હોત. આ જીવે જીમુક્ત વ્યવહાર દ્રવ્યનો અનંતકાળ પહેલા અનંત વાર પાડ્યો છે, તો થઈ ગયું હતું, તો ક્યારનું પણ થઈ ગયું હોત. પણ એ સાધન ખરેખર નથી એમ છે. મૂળ સાધન શુદ્ધોપયોગ છે અને એ સાધન હોય ત્યારે વ્યવહારના પરિણામ ઉપર સાધનનો ઉપચાર આવે છે. પણ એ ખરેખર સાધન નથી, એને નિમિત્ત ગણીને ઉપચાર કરે છે. નિમિત્ત એટલે અકિંચિત કર, જોડે રહેલી ચીજ કે જે કાંઈ કરતી નથી એનું નામ નિમિત્ત છે. એમ કે સમ્યક દર્શનનો એક શુદ્ધ ઉપયોગ થઈ જાય તો બસ એમ વાત નથી, અભિપ્રાય એ પ્રકારે નથી. એ તો શુદ્ધ ઉપયોગ થઈ જાય ને, કેમ કે એ ક્ષણના શુદ્ધોપયોગનો મહિમા એટલો બધો છે, વાસ્તવિકપણે અતિશયોક્તિ નથી, કે એ ક્ષણનો શુદ્ધોપયોગ થાય. પ્રથમ અનંતકાળમાં ન થયો હોય ને પહેલો વહેલો એ ક્ષણનો શુદ્ધોપયોગ થાય, એના જન્મ મરણને અનંતતા તૂટી ગઈ, અનંતતાનો નાશ, અનંત જન્મ મરણ એ જીવને હોય નહીં. ચ્યુત થાય તો ન હોય, અચ્યુત રહે એનો તો પ્રશ્ન જ નથી, પણ કદાચ ચ્યુત થાય તો પણ એને અનંત જન્મ મરણ હોય નહીં. અર્ધપુજ્વલ પરાવર્તનમાં હળી પાછો એ ગમે ત્યારે શુદ્ધોપયોગને સાધી લેશે, સાધી લેશે અને પૂર્ણતાને પ્રાપ્ત થઈ જશે, જન્મ મરણ એના નહીં રહે. કેટલો અંદર રસ લઈને શુદ્ધોપયોગ આવ્યો હશે. જે અતિન્દ્રિય ઉપયોગ અતિન્દ્રિય આત્મ સ્વરૂપને લક્ષ્ય અને આશ્રય અને અવલંબને પ્રગટ થયો. એ કેટલો શુદ્ધાત્માનો અતિન્દ્રિય પદાર્થનો રસ લઈને આવ્યો હશે કે જેના મૂળિયા એટલા ઊંડા ગયા કે આ જન્મ મરણની અનંતતાને તોડી અને એનું દ્રવ્ય જાણે બદલાઈ ગયો, એનું દ્રવ્ય જ જાણે બદલાઈ ગયું. સામાન્ય રીતે મનુષ્ય પરિવારમાં એમ કહેવામાં આવે છે કે તું પ્રથમ તત્વજ્ઞાનનો અભ્યાસ કર, સત્શાસ્ત્રનો પરિચય રાખ, સત્શાસ્ત્રનું અવગાહન કર, અને મુનિઓ પણ કરે છે, તારે પણ કરવા યોગ્ય છે. મુનિઓ પણ આગમનો અધ્યયન રાખે છે. સત્સંગ, સત્સમાગમ અને સત્શાસ્ત્ર બે મુખ્ય સાધન કયા? રાજમલજીએ 13મા કળશમાં, કળશ ટીકાના 13મા કળશમાં એ કહ્યું કે જેને શુદ્ધોપયોગ છે એને શાસ્ત્ર ભણવાની અટક નથી. જો ત્યાં વ્યવહારનું બંધન એને ન રાખ્યું, નીકળે તો વ્યવહાર છે. શાસ્ત્રનું અધ્યયન એક વ્યવહાર છે, પણ એની અટક એટલે એનું બંધન એને નથી લઈ લીધું. કેમ કે જે શાસ્ત્રનું અધ્યયન કરવાનું કહ્યું છે એમાં પણ એ વાત લખી છે કે સર્વસ્વપણે ઉપાદે માત્ર શુદ્ધ ઉપયોગ, એમાં પણ એ વાત લખી છે. એમાં કઈ બીજી વાત લખી નથી, એ જ વાત એમાં લખેલી છે. એટલે એમ કહે છે, ત્યાં મને વિશેષ ચર્ચા કરે છે પાછી કે 12 અંગનું જ્ઞાન એ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. 11 અંગ 9 પૂર્વ નથી લીધા, હું 12 અંગનું જ્ઞાન લબ્ધિથી પ્રગટ થાય તો કઈ અપૂર્વ લબ્ધિ નથી. 12 અંગનું જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને થાય, અપૂર્વ લબ્ધિ કેમ ન કહેવાય? તો કે એ જ્ઞાન અપૂર્વ લબ્ધિ નથી, જે આત્માનું જ્ઞાન થયું તે અપૂર્વ લબ્ધિ છે, એમ કહેવું છે. જ્ઞાનમાં ને જ્ઞાનમાં ભેદ પાડ્યો કે જે શુદ્ધોપયોગથી શુદ્ધાત્માનું જ્ઞાન થયું તે અપૂર્વ લબ્ધિ, 12 અંગના વિસ્તાર વાળું જ્ઞાન થયું તે અપૂર્વ લબ્ધિ નહીં. એનો આધાર છે શાસ્ત્ર, 12 અંગ છે, આનો આધાર પરમાત્મા શુદ્ધાત્મા છે. બે વચ્ચે મોટો ફેર છે. વળી 12 અંગમાં શુદ્ધાત્માની અનુભૂતિ કહેવાનું જ વિધાન છે. 12 અંગમાં શું વિધાન છે કે શુદ્ધાત્માનુભૂતિ કર, આ એક જ વિધાન છે એની અંદર. 12 અંગમાં તો ઘણી વાતો આવે છે, તો કોઈ બધી વાત અનુભૂતિ માટે આવે છે, એની અનુભૂતિ કરવી જ વિધાન છે ખરેખર. અધ્યાત્મશાસ્ત્રનો સરવાળો માર્યો છે. પ્રયોજન સિદ્ધ કરી લીધું ને, એનો પછી વજન ક્યાં જાય છે, સરવાળો ક્યાં, ટોપલ ક્યાં મારે છે, એ જોવાનો વિષય. હાથને ખેંચીને ક્યાં કેન્દ્રિત કરે છે. જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે, અને આત્માનુભૂતિ તે જ્ઞાનાનુભૂતિ છે. તે જ્ઞાનાનુભૂતિને અહીંયા શુદ્ધ નયાત્મિકા કહે છે. શુદ્ધ આત્માનું જેને અવલંબન છે એને શુદ્ધાત્માનુભૂતિ, આત્માનુભૂતિ કહે છે, એને જ જ્ઞાનાનુભૂતિ કહે છે. 12 અંગના જ્ઞાનને જ્ઞાનાનુભૂતિ કહી નથી, એમ કહેવું છે. શુદ્ધ નયાત્મિકામાંથી કાયદો છે, પોતે જે કાયદો છે એ શુદ્ધ નયા. આ જે આત્માનુભૂતિ, આ જે આત્માનુભૂતિ અર્થાત આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે જે શુદ્ધોપયોગમાં આવે છે. કેવી છે તે અનુભૂતિ? કે શુદ્ધ ને અર્થાત શુદ્ધ વસ્તુ તે છે આત્મા અર્થાત સ્વભાવ જેનો એવી છે. શુદ્ધ વસ્તુ તે છે આત્મા એટલે શુદ્ધ સ્વભાવ, એને શુદ્ધ ને કહે છે, એને અનુભૂતિ કહે છે. તેનો ભાવાર્થ એમ છે કે નિરુપાધિપણે જીવ દ્રવ્ય જેવું છે કહી છે, તે જ જ્ઞાનાનુભૂતિ છે, તે જ જ્ઞાનની અનુભૂતિ છે. એ એટલી માત્ર જાણીને, એ રીતે અનુભૂતિને એટલી માત્ર જાણીને આમાંથી કાઢ્યું છે, આના ઉપર ટીકા કરી. આટલી વાત તો ખંડાન્વયિત છે, અર્થની છે, આચાર્ય મહારાજના શબ્દો ઉપર શબ્દાર્થ છે. હવે એના ઉપર પોતે ટીકા કરે છે. ભાવાર્થ આમ છે કે એ પોતાની ટીકા છે કે જીવ વસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ તેને નામથી એટલે શબ્દથી આત્માનુભવ એમ કહેવાય, જેનું સ્વાદ એ સ્વાદ છે એમ કે છે. શબ્દ એ શબ્દ છે, સાકરમાં મીઠાશ, સાકર શબ્દમાં મીઠાશ નથી. કેવું જુદું પડે શબ્દથી છે. જીવ વસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ તેને નામથી આત્માનુભવ એમ કહેવાય, અથવા નામથી એને જ્ઞાનાનુભવ એમ પણ કહેવાય. એ તો બંને નામ છે, જે વસ્તુ તો જે છે તે છે, એક જ વસ્તુ છે, બે વાત નથી. નામ જે છે વસ્તુ ભેદ નથી એમ જાણવું, વસ્તુ ભેદ નથી, નામ ભેદ છે ને વસ્તુ ભેદ નથી એમ જાણવા, જાણવું કે આ આત્માનુભવ છે અથવા જ્ઞાનાનુભવ છે તે મોક્ષ માર્ગ છે. આ એક જ મોક્ષ માર્ગ છે અને આ જ સર્વસ્વપણે ઉપાદેય છે. આપણે જે ચાલતો બોલ છે એમાં એ વાત છે. એમ જાણવું કે આત્માનુભવ મોક્ષ માર્ગ છે એનો અર્થ એમ કર્યો કે આ એક જ ઉપાદેય છે, ઉપયોગ જ ઉપાદેય છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે, તર્ક થાય છે, આશંકા થવા યોગ્ય છે કે કોઈ જાણશે કે દ્વાદશાંગ જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. કરવા કીધું છે શોક સમમાં અહમ પણ ઉતરી જાય છે, ભૂલ ભૂલમાં શોક સમ પણ અને જીવોમાં કોઈ કોઈ જીવોને વિશેષ હોય છે, બાકી સાધારણ શોક સમ વાળા હોય છે જીવો. તો અહીંયા તો શોક સમની ટોચ લીધી, બાર અંગનું જ્ઞાન, દ્વાદશાંગનું જ્ઞાન એટલે શોક સમની ટોચ છેલ્લી જ લીધી, જે ગણધર દેવને હોય છે. પણ છતાં ચીજ જુદી છે એમ કેવું છે. તીર્થંકર પ્રકૃતિ જ્ઞાનીને જ હોય છે અને તીર્થંકર દ્રવ્યને જ હોય છે. તીર્થંકર પ્રકૃતિ ને બંધાવા યોગ્ય પરિણામ કોને હોય? જ્ઞાનીને જ હોય અને તીર્થંકર દ્રવ્યને જ હોય. પછી તીર્થંકર દ્રવ્ય પણ અજ્ઞાન દશામાં હોય ત્યારે ન હોય. શું તીર્થંકર દ્રવ્ય તો ક્યારથી છે? એ અનાદિથી છે. એ દ્રવ્ય તીર્થંકર દ્રવ્ય તરીકે ક્યારથી છે? અનાદિથી છે. કોઈ પણ કેવળીને પૂછો, અનંત કાળ પહેલાના કેવળીને પૂછો તો અનંત ભાવિ તીર્થંકર દ્રવ્ય એના જ્ઞાનમાં છે, પણ કોઈ નિગોદમાં હોય છે. શું? કોઈ નિગોદમાં હોય છે, કોઈ ચાર ગતિના પરિભ્રમણમાં હોય છે, અજ્ઞાન પણ અનેક પ્રકારે હોય છે. ત્યાં સુધી એને તીર્થંકર પ્રકૃતિ બંધાય નહીં. જ્ઞાન દશામાં પણ અમુક ટાઈમે બંધાય છે, ગુરુદેવ તીર્થંકર દ્રવ છે, પણ અહીંયા તીર્થંકર પ્રકૃતિ નથી બાંધી. એ આગળ બાંધશે, હવે પછી ના ભાવ બાંધશે. એની મર્યાદા છે કોઈ. તો એ જ્ઞાની ની હોય, પણ એ જ્ઞાની ની હોય છતાં પણ એનાથી મુક્તિ નથી. તીર્થંકર પ્રકૃતિ છે ને તીર્થંકર પ્રકૃતિ નો બંધ થાય એને તો મુક્તિ થાય, તો પણ એને લઈને નહીં. આ વિચારવા જેવો વિશેષ ક્યાં વજન ક્યાં જાય છે? શુદ્ધોપયોગ એકમાત્ર ઉપાદેય છે, એના ઉપર ભજન છે. એ પ્રકૃતિ એવી વાત લીધી રાગના ચારિત્રના પરિણામને, અહીંયા જ્ઞાનના પરિણામને વાત છે કે દ્વાદશાંગ જ્ઞાન જ્ઞાનીને જ હોય ને બીજાને ન હોય પણ એ મુક્તિનું કારણ નથી. કેમ વાત છે બાળક વાળાને વજન ન જાય, પણ આ તો બીજાને એમ કે છે કોને, જેને બાળક નથી પણ સૂક્ષ્મમાં જે પકડાણો છે ફસાણો છે એને એમ કહેશે કે દ્વાદશાંગમાં પૂર્વલબ્ધિ નથી, તારું જ્ઞાન તો કાંઈ નથી એમ કે છે. કેટલું તારું જ્ઞાન તો કાંઈ નથી એની પાસે, પણ દ્વાદશાંગમાં અપૂર્વલબ્ધિ નથી. બોલ બારમમાં ઉપયોગ આમ જાય એ પામે શુદ્ધોપયોગમાં લીન થઈને શ્રેણીમાં ચડી ગયો એ પામે, ભલે એને બારમનું જ્ઞાન ન હોય પણ શુદ્ધોપયોગ છે અંદર લીન થઈ ગયો અંતર્મૂર્તમાં પામી જાય. મુનિ દશા બંને નહીં હોય અને બારમમાં જતો હોય ઉપયોગ, બારમના ઉપયોગ ધારીને ત્યાં સાધના નથી એ આરાધનાના પરિણામ નથી એમ કે છે. સ્થૂળપણે એમ કહેવાય કે અંગ પૂર્વાદી પરમાગમમાં શાસ્ત્ર અધ્યયનમાં ઉપયોગ લાગે તો જ્ઞાનાવરણીનો ક્ષોભક્ષમ થાય. જ્ઞાનાવરણી એને બંધાય છે એમ પ્રમુખપણે ન કહેવાય, પ્રમુખપણે ન કહેવાય, મુખ્યપણે ન કહેવાય. પણ હવે એક તુલના કરવા જેવો વિષય છે કે જેનો ઉપયોગ આત્મામાં જાય શુદ્ધાત્મામાં જાય એ ઉપયોગ નિરાવરણ થાય કે શાસ્ત્રમાં જાય તે નિરાવરણ થાય. જો શુદ્ધોપયોગથી નિરાવરણ પણ થતું હોય તો અશુદ્ધ ઉપયોગથી આવરણ પણ થાય છે એ સમજાવવાની કે સાબિત કરવાની જરૂર રહેતી નથી. તો શાસ્ત્રમાં ઉપયોગ જાય છે આવરણનું કારણ છે સૂક્ષ્મપણે, સૂક્ષ્મપણે એ આવરણનું કારણ છે. સ્થૂળપણે ભલે નિરાવરણ સૂક્ષ્મનું કારણ ગણાતું હોય તો પણ સૂક્ષ્મપણે આવરણનું કારણ છે એમ લેવું. એ તો ગુણ શ્રેણી નિર્જરા કરે છે, નાનાવરણી આદિ બધા કર્મોની ગુણ શ્રેણી નિર્જરા કરે છે. શુદ્ધોપયોગમાં લાગે ઉપયોગ બહાર ગયો, બહાર ગયેલો ઉપયોગ જ્ઞાનાવરણી, પહેલું જ્ઞાનાવરણી આવશે પછી બીજા આવશે, જ્ઞાનાવરણી પહેલું આવશે. આ તરણ છે ને જ્ઞાનાવરણી દુષ્ણાવરણી મોહની અંતરાય બધા આવે છે. બહાર ગયો પણ પરમાત્મા પુણ્ય છોડીને પરમાત્મા પદ છોડીને બહાર ગયો, શું છે બાર બીજું? પરમાત્મા પદથી અધિક તે એવું બીજું શું છે કે બાર ગયો એમ પૂછે છે ત્યાં સવારે. બાર અંગે કોઈ પરમાત્મા પદથી અધિક છે કે નહીં? પરમાત્મા પદમાં જે સર્વજ્ઞપણું પીડ્યું છે એના નિમિત્તે જે દિવ્યધ્વનિ નીકળે એ સર્વજ્ઞના જ્ઞાનની એક પર્યાય છે અનંતમાં ભાગે છે. સર્વજ્ઞ શક્તિ પાસે સર્વજ્ઞની એક સમયની પર્યાય અનંતમાં ભાગે, એ સર્વજ્ઞ પર્યાયના જ્ઞાનની પાસે દિવ્ય ધ્વનિનું જ્ઞાન અનંતમાં ભાગે, અને એ દિવ્ય ધ્વનિથી બાર અંગ અનંતમાં ભાગે. ઠીક હવે તો સર્વજ્ઞ પદને છોડીને બાર ગયો શું વધી ગયું એ વિવેક નથી, એ વિવેક નથી. જો શુદ્ધાત્મામાં લીન રહેવાતું હોય તો આ ત્યાં ચોખ્ખી વાત કરે છે. 221માં તો એ વાત છે કે અંતર્મૂર્ત અંદર રહીને પછી બહાર શાસ્ત્ર વાંચવા છે એમ નથી. અંતર્મૂર્ત રહીને પછી બહારમાં ઉપદેશ આપવો છે એમ નથી. શાશ્વત અંદર રહી જવું તે જ નિજ સ્વભાવ છે. સ્વભાવ તો આત્માની સાથે રહેવાનો છે પરિણામ. અને એ એકમાત્ર કર્તવ્ય છે, બીજું કોઈ કર્તવ્ય નથી. એકમાત્ર શુદ્ધોપયોગ છે એમ કહીને જેની પાછળ અભિપ્રાય શું છે એ વાત ચોખ્ખી કરેલી છે. બે વાતને સંબંધ છે એકદમ. એક પછી બીજી વાત અધરથી આવે છે એમ નથી. શું એ લાઈનનો અભ્યાસ હોય એને સમજણ પડે છે. શું કેમ બીજી વાત આવી, કેવી રીતે આવી, શું કરવા આવી છે, શું એનું સ્થાન છે, એ બીજી વાતો છે. કોઈ જાણશે કે દ્વાદશાંગ જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ નથી, તેનું સમાધાન આમ છે. હવે દ્વાદશાંગ જ્ઞાન પણ વિકલ્પ છે. વેલા એને તમે મૂકી દીધું એક વિકલ્પમાં. દ્વાદશાંગના જ્ઞાનને એક વિકલ્પની કોટીમાં મૂકી દીધો. એ તો એક વિકલ્પ છે. વિકલ્પની જેટલું મૂલ્ય એટલું દ્વાદશાંગ જ્ઞાનનું મૂલ્ય છે. શુદ્ધોપયોગ પાસે એનું કાંઈ મૂલ્ય નથી. દ્વાદશાંગ જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ નથી, એનું કારણ અને એનું સમાધાન આમ છે કે જ્ઞાન દ્વાદશાંગ જ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે, એ વિકલ્પ પણ એમ કહે છે, એ વિકલ્પ પણ એમ અનુમોદે છે કે શુદ્ધ આત્માની અનુભૂતિ મોક્ષ માર્ગ છે. વિકલ્પ મોક્ષ માર્ગ નથી. શુદ્ધાત્માનુભૂતિ, નિર્વિકલ્પ શુદ્ધાત્માનુભૂતિ એ જ મોક્ષ માર્ગ છે. તેથી અહીંથી સરવાળો કાઢી સરવાળો મારી દીધો. હવે વાત શું સાબિત કરી આના ઉપરથી, સિદ્ધ શું કર્યું કે તેથી શુદ્ધાત્માનુભૂતિ થતા તે શુદ્ધાત્માનુભૂતિ થનારને શાસ્ત્ર ભણવાની કાંઈ અટક એટલે કે બંધન નથી. શુદ્ધાત્માનુભૂતિ થઈ ગઈ છે એને કોઈ પૂછે કે તમે રોજ કેટલા કલાક શાસ્ત્ર અધ્યયન કરો છો, તો એ બંધન એને નહીં લાગુ પડે. એ બંધન એને લાગુ પડતું નથી. કેમ કે એ શું કરે છે કે શાસ્ત્ર નથી વાંચતો ત્યારે પણ શુદ્ધાત્મામાં લીન થવાના પ્રયત્નમાં પડ્યો છે. જે શાસ્ત્ર વાંચીને ત્યારે શુદ્ધાત્મામાં લીન થવાનો, શુદ્ધાત્મામાં જવાનો પ્રયત્ન કરવાનો છે, એ વગર વાંચે એ પ્રયત્ન કરે છે. તો એ તો આગળનું કાર્ય તો પહેલા કરે છે. એટલે એના માટે એને એની પહેલાના કાર્યનું બંધન લાગુ પડતું નથી. પોતાનું સર્ટિફિકેટ પોતે પ્રસિદ્ધ કરી નાખ્યું. નિર્મળ સમય જ્ઞાન થાય ગુરુદેવે સર્ટિફિકેટ આપી દીધું. બીજાને અપેક્ષા થઈ જાય કે આપણને સર્ટિફિકેટ મળે તો સારું. સુગંધીની પરિસ્થિતિ સમજવા જેવી હતી. એક વાર વાત કરી કે ગુરુદેવ શ્રી જાણ થાય બહુ પ્રમોદ થશે. તમારા વિષયમાં ગુરુદેવ શ્રીને જાણ થાય કે આવો આત્મા કોઈ પાયકો, મારા આટલા શિષ્યોમાંથી એક આવો પણ પાયકો, ગુરુદેવને પ્રમોદ થશે. એવી રીતે થોડી વાત મૂકીએ અમારી વચ્ચેની ચર્ચા. શું જવાબ આપે જો આ સર્ટિફિકેટની લાલચ થાય નહીં અને અગર ગુરુદેવને જાણ લીયા તો આત્મા કો ક્યાં ફાયદા હોગા? શું કીધું? પ્રશ્ન કર્યો કે ગુરુદેવે જાણ્યું માનો તો બહુ સારી, બહુ સારી સ્થિતિ છે. ઘણી આત્મસ્થિતિ બહુ સારી છે. એ ભૂમાદેશ કે એમાં મારા આત્માનો શું ફાયદો થવાનો? મારા આત્મા માટે એ વાત નિષ્પ્રયોજન છે, આમ કેવું છે? ઠીક, મારા આત્મા માટે તો મારા આત્માનું અવલંબન એ જ પ્રયોજનભૂત છે, બીજી વાતો મારા આત્મા માટે પ્રયોજનભૂત નથી. હા, એને સર્ટિફિકેટ મળે છે, સર્ટિફિકેટની અપેક્ષાવાળાને સર્ટિફિકેટ મળતું નથી, એની એવી સ્થિતિ. પ્રત્યક્ષ પરિચયના વિષય છે. બહુ મુદ્દાનો વિષય લીધો છે કે જાણે અજાણે જીવનનું વજન અન્ય સ્થાનમાં અન્ય કાર્યમાં રહી જાય, એને ચોંક મારે એવી વાત છે. ચોંક મારે એવી વાત છે એટલા માટે કહેવા યોગ્ય છે કે ઉપર ઉપરથી નાચીને અર્થઘટન સમજાઈ જાય એટલે બરાબર છે, આપણે સંમત કરીએ છીએ એમ લેવા દેવું
નથી.
સુગાનીજીના કથનમાં એ વાત એમણે ઉપસાવી છે અનેક જગ્યાએ કે આ બધો વિષય પૂરો અપૂર્વ અને અસાધારણ છે કે જીવને એ વાત સાંભળતા એને એની ચોંટ લાગવી જોઈએ. જો એ વાતની ચોંટ ખાય નહીં અંદરમાં, તો જે રીતે એ વાતને અનુસરવાને એમ બાકી પછીના પરિણામ ચાલવા જોઈએ, અનુસરીને ચાલે નહીં, કંખેરીને ઉપરથી. ઠીક છે, બરાબર છે, જોતો કોઈ ઉપાડે, સાચી વાત છે, એમાં ક્યાં ના પાડીએ છીએ? એ મધરથી ઉપર ઉપરથી લેવાનો વિષય નથી. ચોંટ ખાય તો પ્રયત્ન ચાલુ થાય, સામાન્ય સાધારણ કરીને સમજી લઈએ, પ્રયત્ન ન ચાલે, ખોટા સંતોષમાં આવે કે ના ના સમજાઈ ગયું, આપણને ખ્યાલ આવી ગયો, સમજાઈ ગયો, એ રીતે વાત લેવાની નથી. સમય 21 છે, 222 વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. મુનિ દશાનું વર્ણન છે, ધન્ય મુનિ દશા. નીચેના સર્વ સાધકોને ચોથા ગુણ કે પાંચમા ગુણ સ્થાન વર્તી હોય, સર્વ સાધકોને મુનિ દશાની ભાવના વિશેષે કરીને રહે છે. કેમ કે આ દશા એક એવા તબક્કે ઉત્પન્ન થાય છે કે જે નીચેના ગુણસ્થાનથી બહુ સારી રીતે જુદું અંતર પડી જાય એવી છે. જેમ કોઈ બે વિદ્યાર્થી નિશાળની અંદર હોશિયાર હોય, સ્કોલર હોય, એક પહેલા નંબરે પાસ થાય, એક બીજા નંબરે પાસ થાય, પણ પહેલા નંબરના 90% વધારે માર્ક આવે અને બીજા નંબરના 70% માર્ક આવે. 70% ડિસ્ટિંક્શન માર્ક છે, ઓલાય ડિસ્ટિંક્શન માર્ક કહેવાય. કેટલો ફેર છે? 100માં 20% ફેર છે. 100એ 20% પહેલા બીજા વચ્ચે અંતર છે. કાન હરીનો અંતર નથી કે 2-5 માર્ક માટે એને બીજો નંબર આવ્યો છે તો બરાબરીમાં કહેવાય, એમ નથી. જેમ ઘણું અંતર છે, ભલે એમ પાંચમું ગુણસ્થાન છઠ્ઠું ગુણસ્થાન નજીક છે, પણ મુનિ દશા એ મુનિ દશા અને પાંચમું ગુણસ્થાન એ પાંચમું ગુણસ્થાન એમ છે. શુલકિલકમાં થોડોક વિશેષતા થઈ જાય છે, પણ છતાંય જે ક્ષણે ક્ષણે શુદ્ધ ઉપયોગમાં આવવું એવી જે મુનિ દશા, એને અહીંયા એમ કહે છે કે ઉપયોગની આત્મામાં વારંવાર ક્ષણે ક્ષણે પ્રતિષ્ઠા કરે છે. વારંવાર આવે છે એવો શબ્દ નથી, વાત મહિમા આપી છે મુનિ દશાના ઉપયોગને, અહીંયા મહિમાથી વાત કરી છે. ઉપયોગની પ્રતિષ્ઠા કરે છે, સારી રીતે બહુમાનથી સ્થાપવું એને પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. પણ એ શબ્દાર્થ છે, પ્રતિષ્ઠાનો ભાવ અહીંયા જરા ઉત્કૃષ્ટ લીધો છે. એ શુદ્ધાત્મા ઉપયોગને પ્રતિષ્ઠા જમાવે છે, પ્રતિષ્ઠા કરે છે એટલે અહીંયા ઉપયોગને જમાવે છે. કેવી રીતે જમાવે છે? વારંવાર જમાવીને. જમાવવામાં શું જમાવે છે? કે એવું જમાવવાનું છે કે પછી બહાર આવવાનું નથી, એનો પ્રયોગ ચાલે છે. એમ નથી કે ચાલો ઉપયોગ વારંવાર તો જાય છે, ઉપયોગ વારંવાર તો જાય છે અને નામનું નિર્દેશન, એમ નથી. વારંવાર જાય છે એમને, વારંવાર જઈને બહાર ન નીકળે એ વાત છે, એનો પ્રયોગ ચાલે છે, એનો પ્રયત્ન ચાલે છે, એનો પુરુષાર્થ ચાલે છે. વારંવાર નો પુરુષાર્થ ચાલતો નથી, પણ અંદર બહાર નહીં નીકળવાનો પુરુષાર્થ ચાલે છે, તેથી વારંવાર જવાનું થાય છે એમ કે શું ફરીને બહાર નથી નીકળવું એવા પુરુષાર્થને કારણે વારંવાર જવાનું થાય છે. વારંવાર જવા માટે વારંવાર જવાનું થતું નથી, એનું નામનું નિર્દેશન છે. એ તો પ્રશ્ન નથી, એ તો જાય ને, પણ આ તો નીચેથી કોઈને એમ દેખાય. ચોથા સંસ્થાન વાળાને તો ક્યારેક શુદ્ધો ઉપયોગ થાય, પાંચમા વાળાને ભાઈ અંતરાળ છૂટી ઓછો થઈ જાય, શુદ્ધ ઉપયોગ વચ્ચેનો અંતરાળ કાળ ઘટી જાય, પણ મને દશામાં તો વારંવાર થાય. એને અહીંયા એક બીજું પ્રશ્ન અહીંયા પ્રસિદ્ધ કરે છે, આમાં એ વાત કરવી છે. જે છેલ્લી નીતિ લીધી ને કે મુનિરાજ મોક્ષ પંથે પ્રયાણ ચાલુ કર્યા તે પૂરા કરે છે, આ પૂરા કરવાની વાત છે. જે મોક્ષ પંથે પ્રયાણ આદર્યા છે અહીંયા પૂરા કરવા માટે વારંવાર જાય છે. વારંવાર જવા માટે વારંવાર છે એનું બીજું પડતું છે. એવી મને દશાની ભાવના છે, માત્ર વારંવારની ભાવના વાળી વાત નથી, પણ પૂરું કરવા માટેની વાત છે ને, એમાં એના કારણે વારંવાર જવાનું થાય છે, એનું નામ નિર્દેશા છે. અત્યારે તો એ ગંધ ક્યાંય દેખાતી નથી, એ નિર્દેશાની ક્યાંય ગંધ નથી. દિગંબરમાં નથી, સ્વતંબરમાં તો હોય ક્યાં? કપડા છોડીને એક વખત ઉભા ઉભા આહાર, એક વખત આહાર પાણીથી બીજી વાર મળીએ, ચોખ્ખો મોકો છે, પણ છતાંય કેટલીક પરિસ્થિતિ તો એવી છે. તો આમાં જે શરીરના રક્ષણ માટે કપડાં વગેરે તો બધી બધી વસ્તુ થઈ ગઈ છે. આ દશા ખૂબ અભૂતપૂર્વ અને અલૌકિક છે. વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે, અને એ ઉપયોગની એવી રમઝટ ચાલે છે વારંવાર ક્ષણે ક્ષણે કે દેહનું વિસ્મરણ થવું એ સહજ અને સાધારણ વાત છે. કપડાનું તો સ્મરણ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી, દેહનું સ્મરણ કરવું, ભૂલી વિસ્મરણ થઈ જવું એ સાધારણ વાત. આહારમાં એટલે ઋષભદેવ ભગવાનને 6 મહિને વિકલ્પ આવ્યો, એ વિકલ્પમાં આવ્યો ને આહારનો યોગ ન થયો, છૂટી ગયો તો બીજા 6 મહિને આવ્યો, બીજે દિવસે નથી આવ્યો પાછો, 12 વાગે વિકલ્પ આવ્યો, બીજા 6 મહિને આવ્યો, તો એ 6 મહિના કરી થયું શું? એ વિચારવા જેવો વિષય છે કે એવી સ્વરૂપના પૂરા મોક્ષનો પંથ પૂરો કાપવાનો એવો જોરદાર પુરુષાર્થ ને પાછળ પડી ગયા અને 6 મહિના સુધી પાછો આહારનો વિકલ્પ નથી. એવા 6-6 મહિના નીકળી જાય મુનિ, દેહને તો ભૂલી જાય, આહારને પણ ભૂલી જાય છે. હવે ભૂખ તો એક સાધારણ કોઈ સાધારણ પ્રસંગ બને, આ કોઈ મરણ થાય બીજે તીજું થાય છે ને, ઘણા નથી ભાઈ આજ આજે ભૂખ ને નથી લાગી, ભૂખ મરી ગઈ છે, હવે આજ કઈ ખાવા પીવાનું કઈ મન થાય એવું નથી. એક બાહ્ય પ્રસંગમાં વૈરાગ હોય તો પણ આનો ભૂલી જાય, તો આ તો વિતરાગ સ્વભાવનો, અનંત વિતરાગ સ્વભાવનો પિંડ, અનંત શાંતિનો પિંડ, અને અનંત શાંતિની આનંદની તૃપ્તિ અંદરથી લેતો હોય ને એનો આહાર કરતો હોય, એને પુદ્ગલ આહારનું વિસ્મરણ થાય તો એમાં શું મોટી વાત છે? એમાં કોઈ મોટી વાત છે, એ તો જે લોકો નથી સમજતા એને સમજાવવા માટે એ બધી વાતો કરે છે, પણ એ વાત કઈ એમના માટે મોટી નથી. મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે, એટલે કે વારંવાર એ આત્માના ઉપયોગની આત્મામાં જમાવટ કરે છે. બાળ આવે તો પણ પરિણતિની જમાવટ કંઈક આગળ વધેલી હોય છે.
બરોબર.
ભલે હજી ગુણસ્થાન બદલ્યું ન હોય તો પણ એ ત્યાં ને ત્યાં રહેતા નથી. એ બોલાવે છે આગળ કે તેને તે ગુણસ્થાનમાં હોવા છતાં ત્યાં ને ત્યાં રહેતા નથી. પરિણતિ તગડી થતી જાય છે અને મજબૂત થતી જાય છે, અને એ જ પરિણતિ ઉપયોગને ખેંચે છે. પરિણતિ છે એ ઉપયોગને ખેંચે છે. નીચેના ગુણસ્થાનમાં આવી ગયું છે, ચોથા ગુણસ્થાનમાં, પાંચમા ગુણસ્થાનમાં. એ વખત ચર્ચા ચાલી હતી પૂજીબેન સાથે. કોઈ સમય દ્રષ્ટિને ઘણો અંતરાળ હોય, શુદ્ધ ઉપયોગ આવવા માંગતીને ઓછો અંતરાળ હોય, ગુણસ્થાન બેનું એક સરખું હોય, ચોથું ને ચોથું, પાંચમું કે પાંચમું, જલ્દી જલ્દી શુદ્ધ ઉપયોગ થવાનું કારણ શું છે? એવો પ્રશ્ન ચાલ્યો. તો કે જેની પરિણતિ ઉગ્ર છે એ પરિણતિ ઉપયોગને ખેંચીને અંદર લઈ આવે છે. જાણે કે પરિણતિ ઉપયોગને ખેંચીને અંદરમાં લાવે છે, એવો પ્રકાર છે શુદ્ધ ઉપયોગને અંદરમાં આવવાનો. એટલે કે પરિણતિની મજબૂતાઈ, પરિણતિની જમાવટ, અંતર પરિણતિની જમાવટ, એ વારંવાર શુદ્ધ ઉપયોગને, ઓછા અંતરાળમાં શુદ્ધ ઉપયોગને ઉત્પન્ન થવાનું કારણ થાય છે. સંપ્રદાયમાં તો અધ્યાત્મની આ ચર્ચાએ નથી. વિષય બીજો પરિણામ જ તો લાવવું ક્યાંથી કોઈને? અધ્યાત્મની આ ચર્ચાઓ જે ચાલે છે અહીંયા સંગઢમાં, એ ચર્ચાઓ બીજે ક્યાંય નથી. સંપ્રદાયમાં શું હોય, સંગઢ છોડીને બીજે ક્યાંય ગોતવા જાવ તો મળે એમ નથી. આપણા આપણા સમાજમાં એટલો ફરક છે, ફરક છે. દુઃખી વાત ને ભીંજાયેલી વાતમાં બહુ મોટો ફેર છે. એમાં જેને પરિણમન હોય, ધર્માત્મા સાક્ષાત હોય, એ તો અમૃત છે એ વિશેષતા. મૂળ દશાની વિશેષ વાત કરવી છે.
દેવ મંદર ભગવાન નો